તારીખ 13/2/1985 શ્રી પરમાગમસાર બોલ નંબર 829 830 અને 831 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 485
પૈસા કમાવાના ભાવ તો એકલા પાપના પરિણામ છે. આ જીવિકાના સાધન અર્થે સામાન્યપણે પૈસા કમાવાનું પ્રયોજન છે, એથી વિશેષ પંચેન્દ્રિયના વિષયો ભોગવવા અર્થે પણ પૈસા કમાવાનું પ્રયોજન છે. જેમ પંચેન્દ્રિયના વિષય ભોગવવામાં કષાયની તીવ્રતા છે, તેમજ આજીવિકા ચલાવવા માટે પણ જે કાંઈ પ્રવૃત્તિ કરવાના પરિણામ છે તે પણ કષાયની તીવ્રતા સહિતના પરિણામ છે. ભલે કોઈ પ્રમાણિકપણે અર્થ ઉપાર્જન કરવાની વ્યવસ્થા રાખે અને પ્રમાણિકપણે કાર્ય કરવાના પરિણામ રાખે, તો પણ એ પુણ્યના પરિણામ નથી. અહીંયા એમ કહ્યું કે એકલા પાપના પરિણામ છે, એટલે શાસ્ત્ર ભાષા એ એકાંતે પાપના પરિણામ છે. મિથ્યા એકાંત નથી, સાચું એકાંત છે. તેમાં ક્યાંય પુણ્ય નથી. જો કે સિદ્ધાંત એવો છે કે પરદ્રવ્યના ને ગ્રહણ કરવાના પરિણામ પાપના પરિણામ છે. કોઈ પણ કાર્ય માટે પરદ્રવ્યને ગ્રહણ કરવાના જે પરિણામ છે એ પુણ્યના પરિણામ નથી, પણ પાપના પરિણામ છે. પછી આહાર ગ્રહણ કરવાના પરિણામ હોય, પૈસા ગ્રહણ કરવાના પરિણામ હોય, કોઈ પણ બીજો પદાર્થ મેળવવાના જે પરિણામ છે એમાં દેખત રીતે ભલે કષાયની મંદતા ન દેખાય અથવા કષાયની મંદતા દેખાય અને તીવ્રતા ન દેખાય, તો પણ એ કષાયની તીવ્રતા સહિત ના જ પરિણામ છે, પાપના જ પરિણામ છે. તેમાં ક્યાંય પુણ્યનું પરિણામ નથી. એક મુનિરાજને આહાર ગ્રહણ કરવાનો વિકલ્પ ઉઠે છે, એ પાપનું પરિણામ નથી, એટલો અપવાદ છે. કેમ કે ત્યાં આશયની મુખ્યતા જોવામાં આવે છે. બાકી તમામ સંસારી જીવોને પરપદાર્થને ગ્રહણ કરવાના પરિણામ પાપના પરિણામ માનાય છે. આ સામાન્ય સિદ્ધાંત છે.
બરાબર.
ભલે કષાયની તીવ્રતા જોવામાં ન આવે તો પણ એના કારણે બહારમાં અનુકૂળતા મળતી નથી. પ્રવૃત્તિ અને પરિણામ એનો મેળ હોય તો પણ બધા પરિણામ અનુસાર પ્રવૃત્તિ થતી નથી. બધા જ પરિણામ થાય તે પ્રમાણે તરત જ કોઈ પ્રવૃત્તિ થઈ જાય એવો કોઈ નિયમ નથી. છતાં પરિણામ અનુસાર પ્રવૃત્તિ જ્યાં જ્યાં થાય ત્યાં પણ તે પરિણામ તે પરિણામ અને તે પ્રવૃત્તિને કારણે કોઈ અનુકૂળતાની પ્રાપ્તિ થાય જ, અનુકૂળતા મળે જ, એવો પણ કોઈ નિયમ નથી, સિદ્ધાંત નથી. આ તો અશુભનો વિષય છે, પણ શુભમાં પણ એમ છે. સુગંધીના પત્રમાં આવે છે કે વિકલ્પ અનુસાર કાર્ય હોવે હી એ હમારા સિદ્ધાંત નહીં હે. હમારા એટલે વસ્તુના સ્વરૂપમાં એ વસ્તુ સ્થિતિ જ નથી, એ સિદ્ધાંત જ નથી. એટલે પૈસા કમાવાના ભાવથી એ કારણથી બહારમાં અનુકૂળતા મળતી નથી, મળે છે ત્યારે પણ એના કારણે મળતી નથી, નથી મળતી ત્યારે પણ એનું કારણ નથી, એ તો સ્પષ્ટ અનુભવ કરવામાં આવે છે. જે કોઈ જીવોને પૈસા કમાવાના પરિણામથી પરિણામ થયા અને પૈસા મળ્યા ત્યારે સંયોગિક દૃષ્ટિથી એમ જોવાય છે કે આ વિચારથી આ કાર્ય થયું, વસ્તુ સ્થિતિ એમ નથી. એ પરિણામથી કોઈ પૈસા મળ્યા છે એવી વસ્તુ સ્થિતિ નથી, એ સ્વતંત્ર છે. પરિણામ થવા સ્વતંત્ર છે, બહારમાં પૈસાનું આવવું જવું સ્વતંત્ર છે, અને તેથી જ કોઈ કમાય છે અને કોઈ ખોવે છે. જો તે પરિણામને આધીન હોય તો બધાને એક સરખું પરિણામ આવવું જોઈએ, પણ બધાને શું પોતાને પણ એક સરખું પરિણામ આવતું નથી. દુકાને બે ગ્રાહક આવે એમાં એક જ વાતથી સમજીને ખરીદી કરે ને તે જ વાત કહેતા બીજો ગ્રાહક સમજે નહીં ને ખરીદી કરે નહીં. સમજણને સમજાવવાને આધીર કાર્ય થયું
નહીં,
પણ એક વખત તો સમજાવવાને આધીન થયું ને 50% કે 1% નથી. એમાં જે થયું છે એ થવા યોગ્ય થયું છે, કોઈ પરિણામને કારણે, કોઈ પ્રવૃત્તિને કારણે, બીજી અન્ય કાર્યની કોઈ પરિસ્થિતિ સર્જાય છે એવું બનતું નથી. એના કારણે બહારમાં અનુકૂળતા મળતી નથી, તેમજ તેનો કોઈ બીજો ઈશ્વર કરતા પણ નથી. વળી કોઈ એમ કહે કે ભગવાન વ્યવસ્થા કરે છે ઉપર બેઠો બેઠો, એટલે આપણે ભલે કાર્ય કર્યા કરીએ પણ ફળ દેવું તો ઈશ્વરના હાથમાં છે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. આપણે કાર્ય કરો, ફળ દેવું ઈશ્વરના હાથમાં છે અને દેવું છે દેશે એમ સમજીને એક યુક્તિ ઘડી છે ત્યાં, કે કોઈ પણ કાર્યમાં મેં કર્યું છે એવું અભિમાન ન થાય, એટલા માટે સર્વ કાર્યોના ફળનો ઈશ્વર ઉપર આધાર રાખો, અથવા કાર્યને જ ઈશ્વર અર્પણ કરી દેવું, ઈશ્વરને સમર્પણ કરી દેવું કે મારું કાર્ય હું બધું તને સમર્પણ કરું છું એટલે હું કાંઈ કરતો નથી, તને ધાર્યું હોય એમ ભલે તું કર, મને વાંધો નથી. એટલે અભિમાન ન થાય ને અનુકૂળતા પ્રતિકૂળતાનું દુઃખ ન થાય, એવી એક યુક્તિ છે આ. પણ વસ્તુ સ્થિતિને અનુકૂળ તે યુક્તિ નહીં હોવાથી એ યુક્તિના આધારે સદાને માટે જીવના પરિણામ રહી શકે એવું બનતું નથી. ટેમ્પરરી થોડો ક્ષણિક ફાયદો થાય એવા ન્યાયથી, પણ એ વસ્તુ સ્થિતિને અનુકૂળ ન્યાય નહીં હોવાથી તેનાથી શુદ્ધ પરિણામ થાય અથવા એવી યુક્તિના આધારે સદાય ટકી શકાય એવું ન બની શકાય. તેનો કોઈ બીજો ઈશ્વર કરતા નથી, પૂર્વના કર્મો નિમિત્ત માત્ર છે, પૂર્વ કર્મનો ઉદય છે એ પણ નિમિત્ત છે. કેમ કે કર્મનો ઉદય તો અંદર આત્માની સાથે સંબંધિત જે કર્મ પરમાણુ છે એની વિપાક દશા છે, અને બહારમાં પૈસા આવવા જવા, સંયોગ વિયોગ થવો બીજા પરમાણુઓનો, એ બે પરમાણુ વચ્ચેની નિમિત્ત નૈમિત્તિક અવસ્થા છે. એકબીજાની અવસ્થાને પરમાણુ પરમાણુની અવસ્થાને કરે છે, નથી જીવ પરમાણુની અવસ્થાને કરે, કે પરમાણુનો ઉદય કર્મનો ઉદય બીજા પૈસાના પરમાણુમાં કાંઈ કરે એમ પણ વસ્તુ સ્થિતિ નથી. એક એક રજકણ સ્વતંત્ર છે, ત્યારે સંયોગ તો અનંત પરમાણુનો જથ્થો છે, કર્મના પરમાણુ તો સૂક્ષ્મ પર્યાય એટલા પરિણામ છે કે જીવ પોતે પણ એને જોઈ શકતો નથી, કોઈ એને બુદ્ધિ ગોચર કરી શકતો નથી કે મને અત્યારે કેવો ઉદય ચાલે છે. પણ બહારમાં અનુકૂળતા પ્રતિકૂળતા જોઈને અનુમાન કરાય છે કે અત્યારે પુણ્યનો ઉદય ચાલે છે, પ્રતિકૂળતા જોઈને એમ કહે છે લોકો કે અત્યારે પાપનો ઉદય ચાલે છે અંદર પરમાણુમાં. પણ એ તો અરસપરસ જે કાંઈ અવસ્થા છે એનો મેળ જોઈને આરોપ કરવામાં આવે છે, આરોપિત કથન છે કે પુણ્યના ઉદયે પૈસા મળ્યા અને પાપના ઉદયે નુકસાની ગઈ, એ બંને વાત કહેવા પૂરતી છે. કોઈ પરમાણુ પણ કોઈ પરમાણુનું કાર્ય કરતું નથી, એટલે નિમિત્ત માત્ર છે, કરતા નથી. પણ પૂર્વ કર્મનો ઉદય પણ નિમિત્ત માત્ર છે, આ તો વાત સામાન્ય છે, સમજણની દ્રષ્ટિએ ભલે સામાન્ય વાત છે પણ અનુભવની દ્રષ્ટિએ બહુ મહત્વની વાત છે. કેમ મહત્વની છે? કે મને મારું શું થશે, બરાબર મારા સંયોગોની પરિસ્થિતિ ચાલુ રહેશે, ભવિષ્યમાં મને શું, મારા સંયોગો કેવા રહેશે, એ સામાન્ય રીતે સંસારી પ્રાણી એ સંયોગો ઉપર ઘણો આધાર રાખે છે. અથવા બીજી રીતે કહીએ તો સંયોગોની અનુકૂળતાની પ્રતિકૂળતાની આધાર બુદ્ધિથી જીવે છે, એટલું બધું મહત્વ છે એનું. એક આધાર બુદ્ધિ છે એને કે કેમ થશે, કેમ બરાબર ચાલશે કે નહીં, ચાલી રહ્યું છે કે નહીં, ચાલે છે કે નહીં, ચાલશે કે નહીં, એની આધાર બુદ્ધિથી સામાન્ય રીતે સંસારી જીવ જીવે છે. એટલે એનું મહત્વ એટલું છે કે જાણે જીવનનો આધાર હોય એટલું મહત્વ એનું છે. એને એમ કહે છે કે એટલો બધો આધાર ત્યાં દેવા જીવો નથી, લેવા જેવું નથી. તું વસ્તુ સ્થિતિનું જ્ઞાન કર તો એમાં જીવના પરિણામ કાંઈ કરી શકતા નથી, અને પૂર્વ કર્મનો ઉદય પણ એમાં નિમિત્ત માત્ર છે. નિમિત્ત માત્ર છે એટલે ઉદય અનુસાર બહારમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધને જોવામાં આવશે. ઉદય તો બુદ્ધિગોચર, કર્મનો ઉદય તો બુદ્ધિગોચર પરમાણુનો થતો નથી, પણ બહારના સંયોગ વિયોગ બુદ્ધિગોચર થાય છે, એના ઉપરથી કર્મનો ઉદય કેવો થઈ રહ્યો છે એમ જોવામાં આવે છે. પણ એ જ્ઞાન કરવાનો વિષય છે, અવલંબન લેવાનો વિષય નથી. આ બે ભાગ પાડવા જોઈએ કે કેટલો વિષય અવલંબનને યોગ્ય છે અને કેટલો વિષય માત્ર સમજવા માટે યોગ્ય છે, જ્ઞાનને યોગ્ય છે. આમ બે વિભાગથી જોવા જોઈએ. તો એનું વજન એટલું ન જાય કે કેમ આમ થાય છે, હું ઈચ્છું છું એમ તો તું કેમ નથી, અને એમ થાય તો સારું, નહીતર મારું શું થશે, મને પોતાને જે આકુળતાનો પ્રકાર છે એનું સમાધાન અહીંથી લઈ શકે છે. जो प्रत्येक पदार्थ की स्वतंत्रता समझवामा आवे तो आकुलता उत्पन्न थाय। आखूं जगत आवी वस्तु स्थिति ने नहीं समझतू होवाथी आ जैन दर्शन सिवाय तो आ विज्ञान पण नथी। अने जैन दर्शन ना साहित्य मा विज्ञान छे पण जैनों ना समाज मा प्रचलित आ विज्ञान नथी। जैनों पण जानता नथी के आ कार्य पोते करी शके छे ने करे छे के नथी करी शकतो ने करे छे। ए पण करता बुद्धि ए ज बधा अन्य मति नी जेम परिणमे छे प्रवर्ते छे। एक वक्त तो विद्वान दिगंबर ना विद्वान बधा दिगंबर संप्रदाय ना विद्वान सभा भरी ने ठराव कर्यो के एक द्रव्य बीजा द्रव्य नु न करे एम कोई माने ते जैन नथी। ठीक गुरुदेव आ सिद्धांत बहु बार मूक्यो एटले पछी जेने विरोध करवो छे एने तो विरोध ज करवो छे एने कोई सत्य असत्य नो तो निर्णय करवो नथी। एटले ए लोकोए ठराव कर्यो एक द्रव्य बीजा द्रव्य नु न करे एवं कोई माने ते जैन नथी एने जैन नी नात बार मूको एम। पण हवे तमारी मानेली जैन नी नात मा तो हम थाय अमे नथी ज नात फात मा तो कोई नाम नोंधावा जातुं नथी।
ચિત્રતા કેવી ચિત્રતા
એના ઘરની ચીજ છે એનો પોતે નિષેધ કરે છે વિપરીત જાય ત્યારે એવી રીતે જાય છે। એક તો ગુરુદેવ કહેતા કે તો નામ જૈન પાડ્યું છે એ કોથળા ઉપર લખ્યું છે સાકર અને અંદર ભર્યું છે કડવું કર્યાતું। એ કાંઈ સાકર કોથળા ઉપર લખવાથી કાંઈ કર્યાતું કાંઈ મીઠું થાય નહીં એમાં મીઠાશ ના આવે જાય। પણ આખું જગત કરતા બુદ્ધિએ આકુળતામાં શેકાઈ રહ્યું છે બળી રહ્યું છે ત્યારે વસ્તુ સ્થિતિ સમજે તો પ્રત્યેક પદાર્થની સ્વતંત્રતાનો સિદ્ધાંત સમજતા એને આકુળતા સમ્યક પ્રકારે શમન થાય ઉપશમન થાય। વસ્તુ સ્થિતિ સમજીને આરંભ પરિગ્રહથી પરિણામ ઉપશમિત થાય તો જ એને શાંતિ થાય ને નહીતર કોઈ રીતે શાંતિ થાય। પૂર્વકર્મ નિમિત્ત માત્ર છે ખરેખર તો એ નિમિત્તો સહેજે મળી આવે છે। આવા જે નિમિત્તો છે એને લાવ્યા લવાય છે કે કાઢ્યા કઢાય છે કાઢવા માટે એને કાઢી મૂકી શકાય છે એવું પણ બની શકતું નથી જીવના અધિકારની એ વાત નથી। ખરેખર તો એ નિમિત્તો પણ સહેજે મળી આવે છે બહારમાં અનુકૂળતાના નિમિત્તો પણ સહેજે આવે છે પ્રતિકૂળતાના નિમિત્તો પણ સહજમાં આવે છે સહજમાં એટલે સ્વતંત્રપણે પણ એ પરિણમે છે। અનાદિથી વર્તમાન સુધીમાં તબીબી વિજ્ઞાનનો કોઈ એવો વૈદ ડાક્ટર હકીમ પાયકો નથી કે જેણે પહેલા દવા એવી ખાઈ લીધી કે એને રોગ આવે જ નહીં અગાઉથી આપણે એવી દવા લઈ લ્યો કે રોગની ઉત્પત્તિ જ ન થાય છે એવો કોઈ ડાક્ટર હજી સુધી તો કોઈ થયો નથી। આમ કહેવામાં આવે છે ભાઈ અગાઉથી કંઈક કર્યું હોય તો એ સારું માટે કેટલીક અગમચેતી વાપરીને પણ એ પોતે તબીબી વિજ્ઞાન જાણતો હોવા છતાં તો કે તબીબી વિજ્ઞાનનો આ એક સિદ્ધાંત છે રામસિંહજી વૈદ ગુરુદેવની દવા માટે આવ્યા ત્યારે મુરબ્બી રામજી ભાઈ પ્રશ્ન પૂછ્યો કે વૈદરાજ આ રોગ થવાનું કારણ શું? તો કે એના ચાર કારણો છે. ઠીક, તબીબી વિજ્ઞાન અનુસાર એમાં ચાર કારણો છે કે એક તો અપથ્ય આહાર કરે, રોગ થાય એવો આહાર કરે તો પણ રોગ થાય, એવા ચાર કારણો એમને લીધા હતા. આહાર ના, વિહાર ના, નિહાર ના, નિંદ્રા ના, અનિયમિતતા જીવનની હોય, એમાં એક કારણ એમને લીધું હતું પૂર્વ કર્મ. ઠીક, આ તો વેદાંતી છે, આયુર્વેદ ના જાણનારા. એ ચાર કારણમાં એને એક વાત કરી, પૂર્વ કર્મ ને લઈને પણ રોગ થાય છે. એટલે કોઈ રોગ ઉપરની કોઈ ઔષધિ એ રોગ નાશક ઔષધિ તરીકે સાબિત થઈ હોય તો પણ પૂર્વ કર્મ નો ઉદય હોય ત્યાં સુધી તે ઔષધિ નું કોઈ કાર્યને પરિણામ જોવામાં આવતું નથી. એટલે એને એમ ન થાય કે આ રોગ ઉપર હું આ દવા કરું છું ને કેમ રોગ મટતો નથી. જો વૈદ એમ જાણતો હોય કે આમાં પૂર્વકર્મ કોઈ કામ કરે છે, નહીતર આ રોગ ઉપર તો આ દવા એ કામ કરવું જ જોઈએ, પૂર્વકર્મ ચાલે છે, આમાં બીજો કોઈ ઉપાય નથી. આમ છે, રોગ ના કારણ માં એ લોકો એટલું સમજે છે. સહેજે મળી આવે છે એમ થવું સહજમાં છે, એના માટે કોઈ પૂર્વ યોજના કામમાં આવી શકતી નથી. પૂર્વે કરેલી કોઈ યોજના એમાં કામમાં આવે એવું બની શકતું નથી. અંગ્રેજીમાં તો એવી કહેવત છે, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. પ્રિવેન્શન એટલે અટકાવવું, સાજા થવા કરતા અટકાવવું વધારે સારું છે. કેમ કે સાજું થવું એ તો માંદા પડીને સાજું થવું છે ને, એના બદલે માંદગી ન આવે એવું કંઈક કરો ને. એટલે એવી પણ કેટલીક પ્રિવેન્ટિવ મેડિસિન્સ હોય છે કે આ ખાઓ એટલે વાંધો નહીં આવે. અત્યારે શું છે કે મેલેરિયાની હવા છે, વાયરસ ઇન્ફેક્શન બધા જે થાય છે એ બધા એવો વાયરો વાય છે, અને કાંઈ કારણ વગર સાજા માણસો માંદા પડવા માંડે છે. હમણાં પેલા કમળાના રોગ થવા માંડ્યા હતા કે સીધો ચેપ જ લાગે અને સીધી કમળી થાય ને માણસ મરી જાય. 24-48 કલાક તાવ આવે અને ટપોટપ મરવા માંડે. કોઈ કઈ રોકી શકતું નથી. પોતાના પરિણામ ના સમાધાન માટે ભલે ગમે તે પરિણામ કરે અથવા પ્રવૃત્તિ થાય, કરી શકતો નથી પણ પ્રવૃત્તિ થાય, પણ એનાથી કોઈ અટકાવી શકાય છે એમ ખરેખર નથી. માટે જેને પાપ નો ઉદય હોય તેને અન્ય કોઈ સહાય કરતું નથી. સામાન્ય રીતે પાપ નો ઉદય હોય એને કોઈ મદદ કરવા જતું નથી. એવું કે આખી જિંદગી બીજાને પોતે મદદ કરી હોય પણ પોતાના પાપ નો ઉદય હોય તો કોઈ પડખે ચડે એટલું તો નહીં, પણ કદાચ પાપ નો ઉદય હોય ને ઘણા પડખે ચડે તો પણ એને મદદ પહોંચે નહીં. આમ થાય, માણસ શ્રીમંત માણસ માંદો પડ્યો તો એને તો શ્રીમંતા એ પુણ્ય નો ઉદય છે, છતાં દવા લાગુ ન પડે અથવા દવા સમયસર આવી ન પહોંચે એ તો પાપ નો ઉદય હોય એ પ્રમાણે થાય. એને કોઈ અન્ય સહાય કરતું નથી અથવા કરી શકતું પણ નથી. કરતું નથી એનો અર્થ નથી કે કરતું નથી ને કરે તો થાય એમ નથી, કરી શકતું પણ નથી. અને પુણ્યનો ઉદય હોય તો કોઈ વિઘ્ન કરતું નથી અથવા કરી શકતું પણ નથી. જેમ બળવાનને બધા સાથ આપે છે, પુણ્યનો ઉદય હોય તો રાતોરાત વડો પ્રધાન થઈ જાય. દાખલો તાજો છે, એને વિકલ્પ કર્યા મોર તો અહીંયા નક્કી થઈ ગયું હતું. કલકત્તામાં હતા, દિલ્હીના એરપોર્ટ ઉપર ઉતરાય એ પહેલા તો નક્કી થઈ ગયું તો આને જ વડાપ્રધાન બનાવવાના છે. રસ્તામાં જ કહી દીધું તમારું નક્કી છે. એને શું પ્રયત્ન કર્યો એના માટે, રાતોરાત થાય બધા એને સાથ દેવા માંડે. હવા આવી એમ કે છે અત્યારે. હે, કોને ઊભી કરી? આપોઆપ છે બધું. કોઈ એને પુણ્યનો ઉદય હોય તો વિઘ્ન કરતું નથી, કરવા ધારે તો કરી શકતું પણ નથી. અને પાપનો ઉદય હોય તો એ જ વડાપ્રધાનના અંગરક્ષકોએ કોઈને મદદ કરી શક્યું નહીં. ફટાફટ ધાણીની જેમ એક બે ગોળી ન છોડી, 25-30 ગોળી છોડી દીધી. આપોઆપ છે જીવના પરિણામ થવા, આપોઆપ મારવાના પરિણામ તો એને ક્યારે કર્યા છે? એ વખતે કાર્ય થયું છે એમ નથી. એટલે પરિણામ કરે ત્યારે કાર્ય થઈ જાય એમ પણ નથી. યોજના કર્યા વિના તો કાર્ય નથી થયું. તો પહેલા પરિણામ પણ થયા છે, કાર્ય પછી થયું છે. પ્રત્યેક પર્યાય, પ્રત્યેક જીવની, પ્રત્યેક પરમાણુની અહીંયા આયુષ પૂરું થવાનું એક સેકન્ડ પહેલા નો થાય અને એક સેકન્ડ પછી ન થાય. અને એમાં કોઈ ફેરફાર કરે, કાંઈ પણ ફેરફાર થાય, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, એ જ નિમિત્તો, એ જ ક્ષેત્ર, એ જ પ્રકાર, બધું એ જ રીતે. પરમાણુ એ પરમાણુના પરિણામ સ્વતંત્ર અને જીવ જીવના પરિણામ સ્વતંત્ર. સ્વતંત્રતામાં બોધ લઈને પોતાનું સ્વકાર્ય માટે પોતે સ્વતંત્ર છે અને પરકાર્ય માટે પોતે અકિંચિતકર છે એમ જાણીને સ્વરૂપમાં સમાવું. બીજું કાંઈ અમારે તો યથાર્થ શ્રુત કોને કહેવાય, વિષય આખો બદલાય છે. તે બરાબર જાણવું જોઈએ. આ શ્રુત જ્ઞાન છે ને, દ્રવ્ય શ્રુત જેને શાસ્ત્ર કહેવામાં આવે છે, તે સાચું શ્રુત, સાચા શાસ્ત્રો. યથાર્થ શ્રુત એટલે સાસ્તા સાચા શાસ્ત્રો કોને કહેવાય તે બરાબર જાણવું જોઈએ. નામ આપી દે શાસ્ત્રનું માટે તે શાસ્ત્ર સાચું છે એમ નથી. આ નામ આપ્યા છે ને આ લોકોને, આચારાંગ, સુવિડાંગ, થાણાંગ આદિ, માટે શાસ્ત્ર સાચું છે. શાસ્ત્રનું નામ આપે માટે શાસ્ત્ર સાચું છે. યથાર્થ શ્રુત કોને કહેવાય તે બરાબર જાણવું જોઈએ. જે રીતે પદાર્થ છે તેને યથાર્થ પ્રકાશ કરે તે શ્રુત છે. આ પરિભાષા છે, વ્યાખ્યા છે.
બરોબર,
સાચું શાસ્ત્ર કોને કહીએ એની વ્યાખ્યા શું? કે પદાર્થનું જેવું સ્વરૂપ છે તેવું જ પ્રકાશન કરે જે શાસ્ત્ર, તે શાસ્ત્રને સાચું શાસ્ત્ર અથવા સતશ્રુત કહેવામાં આવે છે. શ્રુતનું નામ સતશ્રુત છે ને. સત એટલે શું કહે? હિયાતી. પદાર્થની જેવી હૈયાતિ છે તેવો જ પ્રકાશ કરે, અન્યથા ન કહે તે સાચું અથવા સત્સ્વરૂપ છે. એમાં ફેરફાર ને ગડબડ કાંઈ પણ કરે એટલે આખું શ્રુત ખોટું છે, એ આખું ખોટું છે. જેટલા ટકા ભેળસેળ કરી એટલું ખોટું છે કે પૂરેપૂરું ખોટું છે? કોઈ ન્યાય તોડનાર એમ કહે કે જેટલા ટકાની ભેળસેળ કરી એટલું ખોટું કહો અને બાકીનું સાચું કહો, કે એ ન્યાય આમાં લાગુ પડતો નથી, એ પૂરેપૂરું ખોટું છે. જેમ કે એક માણસે ભંગી ચમાર ઢેરના ઘરનું ખાધું, તો એને એક કોળિયો ખાધો એઠું, તો કેટલો અભડાણો? હે, પૂરેપૂરો અભડાણો? પણ એક કોળિયા જેટલો જ અભડાણો એમ ન કહેવાય ને, બાકીનો નથી અભડાણો એમ ન કહેવાય ને. છૂત અછૂત માડી પવિત્ર થયું કે પૂરું થયું, એમાં ટકાવારી પડે કે ના પડે? કે એ રીતે એનું પ્રમાણ માપવાનો નિયમ નથી. સામાન્ય રીતે જે કોઈ સંપ્રદાયો છે ને એના જે ધર્મશાસ્ત્રો છે એ તમામ ધાર્મિક સાહિત્ય દિવ્ય ધ્વનિ માંથી વિપર્યાસ માંથી ઉત્પન્ન થયેલા હોવાથી ભગવાનની આદિનાથ ભગવાનની દિવ્ય ધ્વનિ માંથી સામે આવ્યું છે. એટલે પૂરી ભેળસેળ છે, એમાં ટકાવારી જોવામાં આવતી નથી. ડાયો દેખાતો માણસ ગાંડપણની એક વાત કરે તો સો વાત કરે, 99 એમાં એની બરાબર હોય ને, એક ગાંડપણ વાળી હોય તો 99% એ માણસ સાચો છે એમ કરીને એના એના ભરોસે કોઈ ચાલે કે ન ચાલે? કે ભાઈ એક વાત છે એ 100-100% જેવી છે, ખરે વખતે એ ગાંડપણ કરશે તો બધું ધૂમ મારશે, કોઈ એના ભરોસે ચાલતું નથી. માટે વિશ્વાસ કરવામાં કેટલા ટકા વિશ્વાસ, આ તો વિશ્વાસનો વિષય છે. શ્રુત છે ને એ વિશ્વાસનો વિષય, એ શ્રદ્ધાનો વિષય છે. તો એમાં ટકાવારી નથી પડતી કે આટલા ટકાનો આ શ્રુતનો વિશ્વાસ રાખો, આટલા ટકા આ શ્રુતનો વિશ્વાસ રાખો, ને આટલા ટકા આ શ્રુતનો વિશ્વાસ રાખો, એમ ચાલે? એમ ન ચાલે. કદી ગડબડ થઈ કે એ સત્સૃત નથી, એને સત્સૃત ની બહાર મૂકી દીધું. જે રીતે પદાર્થ છે તેને યથાર્થ પ્રકાશ કરે તે શ્રુત છે, આ શ્રુત પણ અનાદિનું છે તેને પણ કોઈએ નવું કર્યું નથી. આ જે દ્રવ શ્રુત છે, પદાર્થ યથાર્થ પ્રતિપાદન કરનાર જે દ્રવ શ્રુત છે તે અનાદિથી ચાલ્યું આવે છે, એટલા માટે આ લોકો વેદાંતને અનાદિ કહે છે. વેદ છે તે અનાદિ છે, ઈશ્વરકૃત નથી. ગાંધીજીએ પ્રશ્ન પૂછ્યો છે, શ્રીમદ રાજચંદ્રજીને 27 પ્રશ્નો પૂછ્યા છે, એમાં એક આ પ્રશ્ન પૂછ્યો છે કે વેદ છે તે અનાદિ છે અથવા ઈશ્વરકૃત છે અથવા કોઈ પુરુષે એની રચના નથી કરી, એમાં આપને શું કહેવું છે? એવો પ્રશ્ન પૂછ્યો છે. તો એમણે કહ્યું કે પુસ્તક રૂપે કોઈ પુસ્તક અનાદિ નથી, કેમ કે પુસ્તકની તો રચના જ થાય છે, માટે પુસ્તક રૂપે તો કોઈ પુસ્તક અનાદિ નથી. બાકી અભિપ્રાય જે વેદાંતનો છે એ અનાદિથી ચાલ્યો આવે છે. તો એ એક જ અભિપ્રાય કોઈ અનાદિથી ચાલ્યો આવે છે એવું નથી, પણ જગતના તમામ પ્રકારના સત અને અસત બધા જ અભિપ્રાયો ધરાવનારા અને એ અભિપ્રાયો અનાદિથી ચાલ્યા આવે છે. માટે ફલાણો અભિપ્રાય સૌથી પૌરાણિક છે માટે સત્ય છે એમ પણ પુરાણતાના આધારે પુરાણિકપણાના આધારે સત્ય અસત્યનો નિર્ણય થતો નથી. એ લોકો શું ઠરાવે છે કે જૈન ધર્મ તો 2500 વર્ષથી નીકળ્યો છે, એને ખબર નથી કે આ તો અંતિમ તીર્થંકર છે, અને પહેલા તીર્થંકરને અને છેલ્લા તીર્થંકરને કોડા કોડી વર્ષનો આત્રો છે એ લોકોને ખબર નથી. એટલે અસંખ્ય અબજ વર્ષનો આત્રો છે એ લોકોને ખબર નથી. એ તો માને છે કે આ 2500 વર્ષ પહેલા મહાવીર સ્વામી થયા અને જૈન ધર્મનો ઉદય થયો. એટલે જૈન ધર્મ 2500 વર્ષ પુરાણો છે અને આ ધર્મ તો અનાદિનો છે માટે વધારે પુરાણો છે એ સાચો છે, નવો થયો છે એ આર્ટિફિશિયલ થયો છે. પણ જગતમાં સત અભિપ્રાય અને અસત અભિપ્રાય અનાદિથી ચાલ્યા આવે છે, કોઈ એમાં નવું નથી. અને એમાં કોઈ નવું જૂના ઉપર એના નવા જૂના ઉપર એની સત્યતાનો કે અસત્યતાનું ધોરણ પણ નથી. આ શ્રુત પણ અનાદિનું છે તે પણ કોઈએ નવું કર્યું નથી. હવે પુસ્તક રૂપે નથી, એ વાણી રૂપે છે. જે વાણી બોલાય છે, ભાષા થાય છે એને શ્રુત કહેવામાં આવે છે અને એ શ્રુત અનાદિનું છે. અનાદિથી તીર્થંકરો થતા એવા કોઈ પહેલા તીર્થંકર થયા એમ નથી. તેથી કોઈ વાણીની શરૂઆત થઈ અને પદાર્થની વ્યાખ્યા પહેલી નક્કી થઈ એવું પણ ક્યારેય નથી. અનાદિથી એ ચાલે છે. પહેલા કોઈ પુરુષ ન હતો, પહેલો કોઈ પુરુષ ન હતો કે જેણે એ વાણી ઉચ્ચારીને દ્રવ્ય સ્વરૂપનું નવું શરૂઆત થઈ એવું ક્યારે હતું. અને નવા કોઈ સર્વજ્ઞ થયા એવું પણ નથી કે આ પહેલા સર્વજ્ઞ થયા. એ પહેલા સિદ્ધાલય ખાલી હતું અને પહેલા વહેલા કોઈ પહોંચ્યા એને પહેલી પહેલા નંબરની સીટ મળી એવું પણ ત્યાં નથી. આમ ત્યાં અનાદિથી છે, દ્રવ્યશ્રુત અનાદિથી છે, સર્વજ્ઞ અનાદિથી છે, પહેલાઓ નથી, અનંત અનાદિથી છે. જ્યારે જુઓ ત્યારે એમ છે, એનો કોઈ છેડો નથી. પહેલા કોઈ પુરુષ ન હતો અને નવા કોઈ સર્વજ્ઞ થયા અને શ્રુત પણ નવું થયું એમ નથી. એટલે કોઈ વાણી પ્રકાશ કરી ત્યારે નવું શ્રુત ચાલુ થયું એમ પણ નથી. અનાદિથી દ્રવ્ય શ્રુત છે, અનાદિથી ભાવ શ્રુત છે, અનાદિથી સર્વજ્ઞ છે અને એ પ્રકારે સત્ય અભિપ્રાય અનાદિથી જગતમાં હૈયાતી ધરાવે છે. ગુરુદેવ એક સિદ્ધાંત કહેતા હતા કે ત્રણેય કાળમાં ત્રણેય કાળના જાણનાર એવા સર્વજ્ઞનો અભાવ હોય નહીં કે હતો નહીં કે હશે નહીં. ત્રણેય કાળે ત્રણ કાળના જાણનાર વિદ્યમાન રહે છે, હોય જ છે, ન હોય એવું બનતું નથી. એટલે કોઈ સર્વજ્ઞ નવા થયા એટલે એ પહેલા નહોતા એવું ક્યારે બન્યું નથી. એ શ્રુતનો વિષય લીધો છે. શ્રુતના વિષય ઉપરથી અહીંથી વક્તા અને શ્રુતાનો વિષય થોડો ચાલુ થયો છે. શું કહે છે 831 કે એવા દ્રવ શ્રુતના દાતાર શ્રી ગુરુ છે એનો ઉપકાર કેવો હોય એ વિષય છે. આપણે દોનો રેફરન્સ પણ અવારનવાર લઈએ છીએ. ચામડા ઉતારીને જોડા કરીએ તો પણ ઉપકાર નવાળી શકાય એવો ઉપકાર શ્રી ગુરુ આદિનો હોય છે. એટલે કે જે આત્માના હિતમાં નિમિત્ત થાય છે તેના પ્રત્યે, જે આત્માને પોતાનું હિત થયું છે એને ઉપકારની લાગણી કેવી હોય છે, કે એનું કોઈ ઉપમાને યોગ્ય જગતમાં પદાર્થ નથી. શ્રીમદજી ગાયું છે કે નહીં, શું કરું શું શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌ હીન સર્વથી ઉત્કૃષ્ટ તો મારો આત્મા છે. જે શ્રી ગુરુએ મારા ઉપર ઉપકાર કર્યો એના ચરણમાં હું કયો પદાર્થ ધરું, એટલે સમર્પણ કરું, ધરું એટલે સમર્પણ કરું, અર્પણ કરું, હું કેવું સમર્પણ કરું, કયા પદાર્થનું સમર્પણ કરું કે જેણે મારા આત્માનું હિત કર્યું છે. કે જગતમાં તો એવો કોઈ પદાર્થ નથી કે જેનું સમર્પણ કરતા એ ઉપકારનો પ્રત્યુપકાર વાળી શકાય અથવા બદલો વાળી શકાય. આ તો એક વાત લીધી છે કે પ્રાણથી પણ અધિક, પોતાના પ્રાણથી પણ અધિક એને શ્રી ગુરુના ઉપકારની લાગણી હોય છે, એમ કેવું છે. હું તો એમ અહીંયાથી એક ઉપમા લેવામાં આવે છે કે શ્રી ગુરુના પગ બળતા હોય અને એમને પગરખાની જરૂર હોય અને ચામડું મળતું ન હોય તો જીવતી ચામડી ઉતારીને એના પગરખા કરી દેવા જોઈએ. આવી લાગણી ઉપકારી પ્રત્યે ઉત્પન્ન થાય છે, એના ઉપરથી એને કેટલા ઉપકારની લાગણી છે એ બતાવવા માંગે છે. જેમ માણસ એમ કે ને, ભાઈ તમારે શું જોઈએ છે, કે સાત માળની સોનાની હવેલી ના સાતમે માળે સોનાના હિંડોળા ખાટે જોલું તો એને પહેલો બીજો ત્રીજો માળ ગણાવવાની જરૂર નથી, હાથમે માળે એટલે હાથ માળની હવેલી તો માગી દીધી. ટૂંકામાં જયારે કેવું હોય ત્યારે શું કે, એક સાથે એને માગી દીધું. અને ત્યાં મારો સાતમી પેઢીનો દીકરો મને આહાર પાણી પહોંચાડે, ઠીક ટીએ એને માગી લીધો, એનો વંશ પરંપરા પણ માગી લીધી. ટૂંકામાં માગવું હોય તો શું કરે, એમ કેટલો ઉપકાર છે એમ બતાવવું હોય ત્યારે એક વાક્યમાં બતાવવું હોય કે શ્રી ગુરુનો ઉપકાર કેટલો હોય. જે આત્મા સંભળાવે ને આત્મા બતાવે એનો ઉપકાર કેવો હોય, એમ કેવું છે કે એના ઉપકારની હદ હોય શકે નહીં.
આવું ખરે તો પણ વાળી શકાય
નહીં, ના નથી વળતો ઉપકાર નો પ્રત્યુપકાર, ત્યાં બદલો વળી શકતો નથી, એમ છે ખરેખર. એટલે તો અહીંયા કહ્યું છે, એમ ગાયું છે કે આત્માથી સૌ હીન આ જગતમાં, મારા આત્માથી તો સર્વ પદાર્થો હીણા છે, કયા પદાર્થનું સમર્પણ કરું. એ પદાર્થ તે તો પ્રભુએ આપ્યો, દર્શાવ્યો કહો કે આપ્યો, એમ કહો. વર્તું ચરણાધીન તો હું સર્વ આત્માકાર વર્તી વૃત્તિએ એમની આજ્ઞાને આધીન વર્તું, આ એક જ મારા માટે તો ઉપાય રહે છે, એમ કરીને સર્વ સમર્પણ બુદ્ધિ ત્યાં પ્રદર્શિત કરી છે. આમ ઉપકારી પ્રત્યે ઉપકારનો ભાવ થવાને બદલે, એમ કે છે, તેમના ઉપકારને ઓળવે વિરુદ્ધ જાય, એ ઉપકારીની વિરુદ્ધ જાય તો તે અનંત સંસારી છે. જેને અનંત સંસાર ઉભો હોય તેને જ એવા પરિણામ આવે, એ સિવાય બીજી રીતે પરિણામ આવી શકે નહીં. અથવા એ સત્સૃત અથવા આત્મા સંભળાવનાર, આત્મા બતાવનાર ગુરુ પ્રત્યેથી વિરુદ્ધ જાય છે, એ પરિણામમાં મલિનતા કેટલી છે, એના મિથ્યાત્વની તીવ્રતા કેટલી છે, મિથ્યાત્વ તો અનાદિનું છે પણ એની તીવ્રતા કેટલી વધી ગઈ છે એને બતાવવા કહે છે કે પ્રગટપણે તે જીવ અનંત સંસારી છે, એમાં બીજો વિકલ્પ છે નહીં, હશે કે કેમ એ પ્રશ્ન નથી, અનંત સંસારી જ છે. કોની પાસે સાંભળવું એનો પણ જેને વિવેક નથી એમ, તે આત્માને સમજવા માટે લાયક નથી અથવા પાત્ર નથી. શું કહે છે કે સામાન્ય રીતે શાસ્ત્રને સંભળાવનારા હોય, એની પાસે સાંભળનારા હોય છે, સંભળાવનારને સાંભળનારા હોય છે, પણ આ એક એવો માર્ગ છે કે ગમે તેની પાસેથી પણ સાંભળવાનું ચાલુ રાખવું જોઈએ કે શરૂ કરવું જોઈએ નહીં, આમ વાત છે. એમાં શું માનવો, વાત તો શાસ્ત્રની કરે છે ને, ક્યાં એના ઘરની કરે છે? તોડરમિલજીની વાત કરીએ છીએ અથવા કોઈ પણ એમ કે આગમની આચારની વાત કરીએ છીએ, ભલે જ્ઞાન ન થયું હોય, ભલે અજ્ઞાની હોય, પણ શાસ્ત્ર આગમની તો વાત કરે છે, આગમ તો દેખાડે છે. શું પોતાના ઘરની વાત ક્યાં કરે છે? ભલે વિદ્વાન અજ્ઞાની છે પણ આગમ તો દેખાડે છે. એમ ચાલે, એના માટે આગ્રામાં પેલા અલીગંજ વાળા વૈદ ગંભીર મલજી આવ્યા, તેને બહુ સારી વાત કરી હતી એમના પ્રવચનમાં કે પવિત્ર ગંગા જળને પહેલા કોઈ દારૂ પીધો હોય, અત્યારે એમાં દારૂ ન હોય, પણ જેમાં દારૂ પીવાનો ઉપયોગ થયો હોય એ ગ્લાસમાં નાખીને ગંગા જળ પીએ તો આવો દાખલો આપ્યો, સુકાઈ ગયો હોય દારૂ, ચાલો ઠીક, તો પછી વાંધો ખરો કે નહીં? કે ગંગા જળ એવી રીતે પીવાય એમ સત્શાસ્ત્ર પણ ગમે તેની પાસેથી સંભળાય એવું હોતું નથી, એવું બનતું નથી. એની ચોખોટ કરી છે ગુરુદેવશ્રીએ પોતાના પ્રવચનમાં અહીંયા, કે કોની પાસેથી સાંભળવું એનો પણ જેને વિવેક નથી, ગમે તે શાસ્ત્ર વાંચે અને સાંભળવા દોડી જાય, તે આત્માને સમજવા માટે લાયક નથી. એની કોઈ પાત્રતા છે એ વાત છે નહીં, એ ક્યાં બીજે જાય છે? તો સાંભળવા જાય છે ને, ઘણાને એવું હોય છે ગમે એ સંભળાવનાર મળવો જોઈએ, બસ ટાઉન હોલમાં જ ફલાણાનું વ્યાખ્યાન છે ઉપડે. ભાઈ એમ ન ચાલે, એના પરિણામમાં શું છે, એના સિદ્ધાંત એને શું સ્વીકાર્યા છે, એની યોગ્યતા શું છે, એ બધી પરીક્ષા કરીને પછી એને સાંભળવા જવું, આવી વાત છે. અમારે સંબંધી હતા એમ કે આપણે તો બધે જ સાંભળવા જોઈએ, આપણે સારું લેવું છે ને, આપણે આપણી નજર સારા ઉપર છે એટલે કોઈનું ખરાબ હોય આપણને આપણે જોવું નહીં, આપણને દેખાય પણ નહીં, આપણે જોવું પણ નહીં, આપણે સારું બુદ્ધિથી ગ્રહણ કરવું. એ વાત ખરેખર સાચી નથી કે સારી પણ નથી. આમ છે, વખત તમે ફાધર વોલેસ આવ્યા હતા ગામમાં, એનું પ્રવચન હતું ટાઉનમાં, ચાલો સાંભળો. ભાઈ જેના પેટમાં હજી માંસ દારૂ પડ્યા હોય એની બુદ્ધિની સ્વચ્છતા હોય અને એ કઈ એની બુદ્ધિ માંથી તમે સમજો અને શીખ મળે, શિક્ષા મળે, એ વાત કલ્પનાથી જ વિરુદ્ધ છે. એ કલ્પના જ ખોટી છે તદ્દન. પણ લોકો વિવેક કરતા નથી. એક મેનિયા થઈ ગયો હોય છે, ગાંડ પણ જેને કહેવાય છે, બસ સંભળાવનાર મળે એટલે સાંભળનાર દોડે છે. પણ એ રીતે જેની તેની પાસેથી શાસ્ત્ર સાંભળવાનું કદી પણ હોઈ શકે નહીં. બધા પડખા ગુરુદેવે ચોખ્ખા કર્યા છે. હમણાં આમાં તો હવે મોક્ષમાં પ્રકાશકમાં તો બહુ વિસ્તાર વાળો સેંકડો પડખા આવશે, પણ કોઈ વાત કહેવાની જાણે બાકી નથી રાખી. ચોખ્ખી ચોખ્ખી ઘણી વાત. પાત્ર નથી કોની પાસેથી સાંભળવું એનો પણ જેને વિવેક નથી, એટલે જેની તેની પાસેથી સાંભળે છે. શાસ્ત્રની વાત કરે છે માટે સાંભળવી એમ પણ હોઈ શકે, કેમ કે શાસ્ત્રમાં વાત છે પણ એનું અર્થઘટન એ પોતાના દ્રષ્ટિકોણથી કરશે. વાત શાસ્ત્રની છે પણ દ્રષ્ટિકોણ કોનો છે? કે દ્રષ્ટિકોણ બદલશે એમ બદલાઈ જશે કે શાસ્ત્રકારના અભિપ્રાય પ્રમાણે નહીં કહે પણ શાસ્ત્રકારનો અભિપ્રાય ક્યાંય રહેશે ને એ પોતાના અભિપ્રાય પ્રમાણે વાત કરશે. તું એ કહેનારને નક્કી કર્યા વિના એના અભિપ્રાયને કેવી રીતે જાણીશ કે આમાં અભિપ્રાય ફેર થાય છે? ખાસ કરીને શાસ્ત્ર ચર્ચા થાય છે, શાસ્ત્રાર્થ થાય છે, વિદ્વાનો વચ્ચે ત્યાં વિચાર ભેદનું શું કારણ છે? શાસ્ત્ર તો એક જ છે, જે શબ્દો જે છે તે છે. પણ એક એમ કહે છે કે અહીંયા અમે આમ સમજીએ છીએ, બીજો એમ કહે છે કે અહીંયા અમે આમ સમજીએ છીએ. ભગવાનની દિવ્યધ્વનિમાંથી 363 પાખંડ ઉભા થયા. ક્યાંથી ઉભા થયા? કે શબ્દમાંથી એમ સમજ્યા કે આ આમ કહે છે, તો ઓલા કે નહીં આ આમ કહે છે. ઠીક, વાત તો તેની તે છે. પોતાની યોગ્યતા અનુસાર અર્થઘટન થાય છે. તેથી સંભળાવનારને અનુસરવામાં સંભળાવનારના અભિપ્રાયને અનુસરવાનું સંભવિત હોવાથી જૂઠા અભિપ્રાયને અનુસરવાનું ન થાય એની અત્યંત સાવધાની રાખવા યોગ્ય છે. એ એની અંદર સિદ્ધાંત છે. અમૂળ દિગંબર છે. પણ દ્રષ્ટિકોણ નતો ખરેખર કોઈની પાસે. વર્તમાનમાં તો દ્રષ્ટિકોણ નતો.
ચાલુ પૂજામાં પુણ્ય પાપ સૌ નાશ, જ્ઞાન ભાનુ પ્રકાશ, ચોખ્ખી વાત છે.
હા હા, છતાં પુણ્યનો નિષેધ સહન નહોતા કરતા. એમાં ઓલામાં તો સમજ્યા વગર ઘડિયાળ ગોખતા હતા, બીજું કાંઈ હતું નહીં.
સ્પષ્ટ છે, પુણ્ય પાપ સૌ નાશ કે જ્ઞાન ભાનુ પ્રકાશ.
પુણ્ય પાપનો નાશ કરીને જ્ઞાન સૂર્યનો ઉદય થાય.
ચોખ્ખી ચોખ્ખું સાદી પૂજા રોજ
ભણે. પૂજામાં તત્વજ્ઞાન મીઠું છે. શું કહ્યું અહીંયા? કે જેની પાસેથી સાંભળવું તેની પણ બરાબર પરીક્ષા કરીને સાંભળવું. પણ એ તો અધ્યાત્મની વાત કરતા હોય તો, નિશ્ચયની મુખ્યતાની વાત કરતા હોય તો તો પણ એ નિશ્ચયની પ્રધાનતા યથાર્થ છે કે નહીં, તો કાલે પ્રકરણ ચાલી ગયું કે એને બીજું પડખું ભક્તિનું ઊભું થયા વિના રહેતું નથી. નહીતર અધ્યાત્મનો વ્યામોહ પણ થઈ શકે છે. એ અધ્યાત્મના વ્યામોહમાં છે કે યથાર્થ પ્રકારે છે એ નક્કી કર્યા વિના અધ્યાત્મની વાત પણ સંભળાય નહીં. આમ છે કોની પાસેથી સાંભળવું એનો પણ જેને વિવેક નથી તે આત્માને સમજવા માટે લાયક નથી. એની યોગ્યતા નથી આત્માને સમજવા માટે, એની પાત્રતા પણ નથી. સામાન્ય રીતે જેને લૌકિક ન્યાય નીતિના પણ ઠેકાણા નથી એવા જીવો શાસ્ત્રોનું વાંચન કરે, કારણ કે તો ઉપદેશકનો ગાડી છે. લૌકિક ન્યાય નીતિના ઠેકાણા ન હોય, ગમે તેટલી અનીતિ કરવા તૈયાર હોય, એવા જીવો શાસ્ત્રનું વાંચન કરે અને જે જીવ એને સાંભળવા જાય તે સાંભળનાર પણ પાત્ર નથી. ત્યાં શું દોષ થાય છે કે સાંભળનાર જીવો તે સંભળાવનારને અનુમોદન કરે છે કે તમે સાચા છો, તમે જે કામ કરો છો એ બધું સાચું છે. વળી કોઈ એમ વિચારે કે તો બધું ચારિત્ર મોહમાં આમ હોય, ફલાણું આમ હોય, પણ એવો બચાવ ધર્મી તો કરતા નથી. એ પોતાનો બચાવ કોઈ ના કરે, એ જ્ઞાન કરવાનો વિષય છે, બચાવ કરવાનો કોઈ વિષય નથી. એટલે તે સંભળાવનાર જીવથી સાંભળનાર જીવની યોગ્યતા વધારે ઘણી છે. ત્યાં શું લેવું કે જે શાસ્ત્ર વાંચન કરવાનો અધિકારી નથી છતાં અનધિકારીપણે શાસ્ત્ર વાંચન કરે છે તે જીવ ને સાંભળનાર જીવ એનાથી પણ હીણી કક્ષાનો છે, એનાથી પણ હીન કક્ષાનો છે. કારણ કે જેને એ સાંભળવા જાય છે ત્યાં તો એને સાચો થાપે છે કે નહીં, બરાબર છે, આ બરાબર છે, આ બરાબર છે, અને અનુમોદન આપે છે એની સ્થિતિને, એ અનુમોદન આપે છે. એ પણ સામાન્ય ગુનો નથી. પેલા એ જે ગુનો કર્યો છે એને એને એ ગુનો કરવામાં દ્રઢ કરે છે, એથી એની યોગ્યતા એનાથી પણ નીચેની કક્ષાની સાબિત થાય છે. કહે છે કે એ રીતે સાંભળનારની, શાસ્ત્ર સાંભળનારની પણ જવાબદારી બહુ મોટી છે. આ પ્રકરણની અંદર ક્યાંથી સાંભળવું, કોની પાસેથી સાંભળવું, એમ નથી કે સમયસર વાંચે છે એટલે વાંધો નહીં, એમ ન ચાલે. બરાબર યોગ્યતા, યોગ્યતા અને સામાના અભિપ્રાયને બરાબર નક્કી કરીને પછી સાંભળવું જોઈએ, ને તે માટે એણે બધા પડખેથી પહેલા પૂરેપૂરી ચર્ચા કરી લેવી જોઈએ. નહીતર તરવાની જગ્યાએ ડૂબવાનું કારણ પોતે સેવે એની એને ખબર પડે એવી સ્થિતિ થાય.
જય ભગવાન, જય ભગવાન, જય ભગવાન.